શ્રી સમયસાર ગાથા 294 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 18. મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા અવાજ ખરાબ છે.
આત્માનું જ્ઞાન લક્ષણ છે. કેમ લક્ષણ છે? કારણ કે જ્ઞાન આત્માનું અસાધારણ ગુણ છે. અસાધારણ ગુણ હોવાથી એને અહીંયા લક્ષણથી ઓળખાવવામાં આવે છે. માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષણી એટલે આત્માની પ્રસિદ્ધિ થાય. સાધારણ ગુણત્વાત્મ જ્ઞાન પ્રસિદ્ધયા તદલક્ષ્ય આત્મનઃ પ્રસિદ્ધિ. આત્મનું ચોખ્ખું કહ્યું છે કે ઉપયોગની પ્રસિદ્ધિ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. આ એનું સ્પષ્ટ કારણ છે ઓળખવા માટે. પ્રશ્ન ઉઠાવ્યો છે કે લક્ષ્મીની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? પર્યાય શા માટે મોટાદો કરો છો? માત્ર લક્ષ્મી પ્રસાદ સાથે પ્રસિદ્ધ કરવા યોગ છે. સીધો આત્મા દેવ ખાવો હતો, વચમાં પર્યાય લક્ષણ રૂપે લઈ લીધી, એની શું જરૂર હતી? સીધો અખંડ જ્ઞાન ને આત્મા સીધો ઓળખાવો ને, એમ પ્રશ્ન ઉઠાવ્યો પોતે ને પોતે. ઉત્તર કે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષ્મી પ્રસિદ્ધિ થતી. કે જેનું લક્ષણ જેના જ્ઞાનમાં પ્રસિદ્ધ ન થાય, જ્ઞાનનો ભાવ જે ઉપયોગમાં પ્રસિદ્ધ છે, પ્રગટ છે, એ જો એને જ્ઞાનમાં પ્રગટ લક્ષણ એને જો જાણવામાં ન આવે તો અવ્યક્તિઓનું લક્ષણ એને જ્ઞાનમાં પ્રસિદ્ધ થઈ શકે થતી નથી. જેને લક્ષણો પ્રસિદ્ધ હોય તેને લક્ષણી પ્રસિદ્ધિ થતી નથી, અને જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષણી પ્રસિદ્ધિ થાય છે. આવી જે અનિવાર્ય પરિસ્થિતિ છે કે લક્ષણની પ્રસિદ્ધિ વિના લક્ષ્મી પ્રસિદ્ધિ થાય નહીં, ને લક્ષણની પ્રસિદ્ધિ થાય તેને જ તો જ લક્ષ્મી પ્રસિદ્ધિ થાય, એવી અનિવાર્ય સ્થિતિ હોવાથી અહીંયા લક્ષણ દ્વારા લક્ષ્મી પ્રસિદ્ધિ કરેલી. બહુ ચર્ચા છે કે એવું લક્ષ કયું છે? લક્ષ એટલે આત્મા, કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે. તો અહીંયા ઉત્તર કહે છે કે જ્ઞાનથી ભિન્ન લક્ષ છે જેને, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદપણું છે, એનું જ તત્વ છે. જે લક્ષણ પર્યાયમાં વ્યાપેલું છે તેનું જ લક્ષણ સામાન્ય આત્મામાં પણ વ્યાપેલું હોવાથી એમાં ભિન્નતા રહેતી નથી, એક જ છે. તો પછી લક્ષ્મણ ને લક્ષ્મી ભેદ કરવા પડે છે? બે એક છે. વકીલ જેમ ક્રોસ કરીને પકડે ને કે અહીંયા એક થી બીજાને ઓળખાવો છો, બે ભિન્ન થી છે. તમે કહો છો કે બે ભિન્ન થી એક છે તો પછી ભેદ પાડ્યો શું કરવા? ઠીક, આ કે તો હાથ કપાય ને ના કે તો નાક કપાય, એવી રીતે પોતે ને પોતે દલીલ ઉભી કરી છે. ઘણી છનાવટ કરી છે. તો કહે છે કે પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ બે છે, એક પ્રસિદ્ધત્વ છે અને એક પ્રસાધ્યમાનત્વ છે, એમ બે પણું છે. પ્રસિદ્ધપણું છે અને એક પ્રસિદ્ધ થવા યોગ્ય પણું છે, તેને લીધે લક્ષણ અને લક્ષણ વિભાગ કરવામાં આવે છે. જે પ્રસિદ્ધ હોય એના દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવે તેને પ્રસાદમાન કરવામાં આવે. ભાષા છે પણ ભાવ સ્પષ્ટ થયો છે, ભાષા શાસ્ત્રીય લાગે. જે પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે ખૂટમૂટમાં અર્થ છે એનો સ્પષ્ટ, તેને પ્રસાદમાન કહેવામાં આવે છે. પ્રસિદ્ધ કરવામાં આવવા પણ એક છે અને એક પ્રસિદ્ધ પણ છે, એમ બે પ્રકાર હોવાથી લક્ષણ અને લક્ષણો વિભાગ કરવામાં આવ્યો. એક વસ્તુમાં ભેદ પાડવામાં પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ હોવાને કારણે વિભાગ કરવામાં આવ્યો છે. બહુ સારા દ્રષ્ટાંતથી સમજી શકાય એમ છે કે ભાઈ ફલાણા માણસને ઓળખવા કેવી રીતે, ત્યાં તો ઘણા હશે, કોઈ ફંક્શન હોય, 100-200-500 માણસ ભેગા થયા હોય, એમાં કોઈ અજાણ્યા માણસને ઓળખવા હોય તો એનું સ્પેશિયલ ખાસ જુદી લક્ષણોનું
લક્ષણ
જો ખ્યાલમાં હોય તો તેના દ્વારા એને ઓળખી શકાય. તો એ જે લક્ષણથી એને ઓળખવામાં આવશે તેનાથી તે માણસ જુદો નથી. ભાઈ બહુ નીચા હશે, એકદમ નીચા હશે તે ફલાણા, આ એનું ખાસ લક્ષણ છે. તો એ જે નીચાપણું છે, ખીણાપણું છે, તેનાથી તે વ્યક્તિ જુદી નથી, છતાં એ પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વ જુદા જુદા છે. તેથી એક લક્ષણ ઉપરથી આખી વ્યક્તિને ઓળખી શકવાની જે પદ્ધતિ છે, એવું અજાણ્યાને આ રીતે ઓળખાવાનું બને છે તે કાર્ય પદ્ધતિ એ જ્ઞાન લક્ષણથી આખા જ્ઞાનની આત્માને ઓળખાવામાં આવે છે. કેટલી ચર્ચા કરી કે જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન એટલે ઉપયોગ, ઉપયોગ જાણવાનો વ્યાપાર છે તે પ્રસિદ્ધ છે અથવા પ્રગટ છે, કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધ પણ છે. કેમ સરસ વાત બોલી છે, જ્ઞાન માત્ર એટલે જ્ઞાન જે છે તે ઘટપટ ને જાણે છે માટે પ્રસિદ્ધ છે ને પ્રગટ છે એમ નહીં, એમ કહે છે. એકદમ અનુભવ પદ્ધતિ છે કે ના, શું કહ્યું આમાં, આનો અર્થ શું થાય ખબર છે? ચાલો બુદ્ધિ લગાવીએ આપણે, એમ કહ્યું કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધ પણ છે અથવા પ્રસિદ્ધ પણ છે, શું એનો અર્થ થાય? આટલા વખતે કોઈક વાર તો પરીક્ષા લઈએ, સ્વસંવેદન થી સિદ્ધ પણ છે. જ્ઞાન છે એ એક વેદનરૂપ ભાવ છે, એ જે સ્વયં વેદાય રહેલો ભાવ છે તેનાથી તેની પ્રસિદ્ધિ છે. જ્ઞાન ચોપડીને જાણે છે તેથી જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન વિદાગ્રહીને જાણે છે તેથી જ્ઞાન પ્રસિદ્ધ છે એમ નથી, પણ જ્ઞાન વેદાયેલું છે, વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કે છે, એમ કેવું છે. જો ઓળખાવાની પદ્ધતિ છે આચાર્ય, જ્ઞાનને એમ ન કહ્યું કે આ જે ઘટપટ આદિને જાણે છે તે જ્ઞાન, આવું ધારું પૂર્ણ જાણે છે તે જ્ઞાન, ગુણ જાણે છે તે જ્ઞાન એમ ન લીધું, એ વેદાયેલું છે તે જ્ઞાન. કેમ કે પરથી તો લક્ષ છોડો, પદ્ધતિ શા માટે આવી રીતે લીધી છે? જ્ઞાન વેદીલું છે માટે જ્ઞાન, જેનું તેનું એની અંદર વેદન છે, સંવેદન છે, એને અહીંયા જ્ઞાન કહીએ. આ તો પકડાવે છે કે જો ભાઈ આ સંવેદન છે ને તે જ્ઞાન છે, એ સંવેદન છે એમાં કોનું સંવેદન છે એમ વિચારીશ તો તને એમ લાગશે કે જે વિદાય રહ્યું છે તે પોતે જ પોતાને વિદી રહ્યું છે, એવું જે સ્વસંવેદન છે એનાથી જ્ઞાનનું પ્રસિદ્ધપણું છે. ઠીક, બહુ ઊંડી વાત કરી નાખી. આ જ્ઞાનને ઓળખાવા માટે એનું સ્વસંવેદન લીધું, આપનું ધ્યાન તો આજે ખેંચાણું છે. આ રીતે જ્ઞાનને ઓળખવું, આ બધું જાણે છે તે જ્ઞાન એમ ઓળખાવાને બદલે એમ કે છે કે સ્વસંવેદનમાં વેદનરૂપ જે પરિણામ છે, વેદાયેલું છે એવું જે પરિણામ છે, વેદનું વેદનું જેમાં થઈ રહ્યું છે તે જ્ઞાન છે એમ કહ્યું. કે આમ બહુ એને બહુ ટૂંકો શબ્દ કહીએ ચાલુ ભાષામાં તો વેદે છે તે જ્ઞાન, સીધી વાત છે, વેદે છે તે જ્ઞાન. હવે એમાં સંવેદન એટલા માટે લીધું કે એમાં વેદન પણ સંવેદન પણ છે એટલું જ જ્ઞાન. હવે એને સ્વસંવેદન એટલા માટે કહીએ કે એ જે વેદાયું છે એમાં સૂનું વેદન છે અને પરમ વેદન તો થઈ શકતું નથી, તેથી સ્વસંવેદન થી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. આ પ્રસિદ્ધિ નો મુદ્દો છે ને, એટલે આચાર્ય દેવે અહીંયા સ્વસંવેદન એવો શબ્દ વાપર્યો છે. એની પાછળ આચાર્ય મહારાજ નો અનુભવ કામ કરી લો. કોઈ પણ અનુભવી પોતાના અનુભવની વાત કહે ત્યારે એ અનુભવમાં આવેલી વાતને બરાબર અનુભવ ગોચર થયો હોય તે રીતે કહે ને કે બીજી રીતે કહે? છે આ બહુ ચર્ચા કરવા જેવો વિષય છે. જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી પ્રસિદ્ધ પણ છે. ઘટપટ આદિ ને જાણવાથી જ્ઞાન માત્ર ને પ્રસિદ્ધ પણ છે એમ કહેતા, એટલે એમ કહે છે ટીકામાં કે પકડ તારા સંવેદન ને. જો તારે જ્ઞાન થી આત્મા ને ગ્રહણ કરવો હોય તો પેલા તારા સંવેદન ને સમજો, વેદન ને પકડ. વેદન ઉપરથી તને જ્ઞાન પકડાશે અને જ્ઞાન ઉપરથી તને જ્ઞાયક પકડાશે. આટલી વાત છે એમ સિદ્ધિ એની લાઈન દોરી છે. બહુ જણાને તો એમ પણ કહે છે, બીજા ગ્રંથોમાં એવી પણ વાત આવે છે કે જો આ ઘટપટાદીની જાણી રહ્યું છે જ્ઞાન, એ જ્ઞાન ઉલટું થઈને ઘટપટને જાણે છે, તેનું તે જ્ઞાન સુલટું થાય ત્યારે આત્માને જાણે છે એમ પણ કહે છે. પણ એના કરતા પણ અમૃતચંદ્ર આચાર્ય દેવની આ પદ્ધતિ એકદમ અનુભવ સ્પર્શી છે. તો પહેલેથી વિચારણાની પદ્ધતિમાં જીવ આવ્યો હોય ત્યારે વિચારણામાંથી સિદ્ધિ અનુભવ પદ્ધતિમાં આવે તો આ રીતે આવે. વિચારણા છે ને એ તો એક તર્કણાની પણ સ્થિતિ છે. એક પ્રકારના અનુમાન અને તર્ક કરવા વિચારમાં એને પણ વિચારણા કહે છે. અને સીધા સંવેદનને સિદ્ધિને પકડવું એ એક અનુભવની પદ્ધતિ છે એમ કહે છે. કેમ કે સંવેદનમાં અનુભવ છે એટલે અનુભવને પકડાવે છે. એટલે જ્ઞાન માત્ર ને સંવેદનથી સિદ્ધપણું છે અથવા પ્રસિદ્ધપણું છે, અર્થાત સર્વ પ્રાણીઓને જ્ઞાન સ્વસંવેદન રૂપ અનુભવમાં આવી રહ્યું છે તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે. ઠીક, પ્રસાદમાન એટલે આત્મા, તદ અવિનાભૂત એટલે જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધ વાળા અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. એ પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદમાન અનંત ગુણ ધર્મ નો સમુદાયની મૂર્તિ એવો આત્મા પ્રસિદ્ધ થાય. અનંત ગુણો ભેદથી ભલે ન જણાય પણ અનંત ગુણની મૂર્તિ એના જ્ઞાનમાં એ જ્ઞાન લક્ષણથી આવી જાય છે. જ્ઞાન પ્રસિદ્ધ છે અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મના સમુદાય સ્વરૂપ આત્મા વડે આત્મા તે જ્ઞાન વડે પ્રસાદમાન છે. માટે જ્ઞાન માત્રમાં અચરિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તો તદ અવિનાભૂત અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે ઓળખાય છે તે સ્વભાવ ખરેખર એક આત્મા જ છે. અને આ કારણે જ અહીં આત્માનો જ્ઞાન માત્રપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. આચાર્ય મહારાજે ટીકા કર્યા પછી પરિશિષ્ટમાં પોતાની કથન પદ્ધતિનો ખુલાસો કર્યો છે કે મેં આ શાસ્ત્રમાં શા માટે આત્માને જ્ઞાન માત્ર કહો કે જ્ઞાન માત્ર એમ કહીને આખા આત્માને ઓળખવાનું જે કાર્ય અમારા અનુભવમાં થયું તે અનુભવમાં અનુભવની રીતિએ ચડાવવા માટે આ વાતને સ્પષ્ટ કરવામાં આવી છે. હીરામણી કે જેને પાણી દૂર છે એવી આ ખાણ એમ છે. વાત તો એવી છે રાગને અને આત્માને પોત પોતાના નિયત એટલે ચોક્કસ લક્ષણો છે. જ્ઞાનનું આત્માનું લક્ષણ ચોક્કસ એવું જ્ઞાન છે કે જે સ્વસંવેદન વેદન રૂપ છે, રાગ નું લક્ષણ આકુલતા એક એવું ચોક્કસ લક્ષણ છે કે જેમાં એવા જ્ઞાન રૂપ સ્વસંવેદન નો અભાવ છે. આમ છે, માણસ ને આકુલતા તો વધાય છે ને, વેદન તો એમાં આવ્યું ને. ભાઈ, તારા જ્ઞાન ને તું તન્મય કરે છો ત્યારે તને એમ લાગે છે કે રાગ ને આકુલ પણ વિદાય છે, પણ જુદા જ્ઞાન ને પાડતા, રાગ ને જુદો જોતા, એમાં જ્ઞાનમય પણ જોવામાં આવતું નથી એમ છે. કેમ કે જ્ઞાન સુખ રૂપે છે, જ્ઞાન નું રૂપ છે આનંદ છે, અને રાગ નું રૂપ છે દુઃખ છે. એમ બંનેના ચોક્કસ લક્ષણો સ્પષ્ટ જુદા જુદા વિરુદ્ધ જાતના છે. એમ બંનેને સર્વથા ભિન્ન કરવા, દુઃખમાં સુખને ભૂલવું નહીં, સુખમાં દુઃખને ભૂલું કરવું નહીં. આમ તો એમ કે ચોખામાં ભેગા થાય એનું નામ ખીચડી, પણ ખરેખર ચોખામાં ચોખા છે ને મગમાં મગ છે. કોઈ ચોખ્ખો મગરૂપ થયો, મગ ચોખારૂપ થયો, પણ ભેગા કર્યા સંયોગ જોઈને એને ખીચડી કહેવામાં આવે છે. કઈ ચોખા મગરૂપ થાય છે ક્યારેય થતા? કાચા હોય કે ચડેલા હોય, ખીચડી કાચી હોય કે પકેલી હોય, બે જીવ બની જાય છે. એમ અભ્યાસમાં એક જીવનું કરે કે રાગ મને થાય છે, મને દુઃખ થાય છે, એનું નુકસાન થયું હોય, નુકસાન કે છે ને. જ્ઞાન તો એવું ને એવું સંવેદન રૂપે થયા કરે છે. અંતરમાં જો તારા જ્ઞાન ને એમ કે છે પ્રેક્ટિકલી કે તારું જ્ઞાન તો એવું ને એવું થઈ રહ્યું છે, બની રહ્યું છે, જળવાયેલું છે, એમાં કઈ નુકસાન થયું નથી. હું એ જ્ઞાન રૂપે છું, એમાં તો કઈ નુકસાન થયું નથી. બસ જો એમાં કઈ નુકસાન થયું નથી, એમ જ્યાં તને તારા અખંડ સ્વરૂપનું અવ્યાબાધ સ્વરૂપનું જ્યાં જ્ઞાન થશે, તો નુકસાન મને થયું છે એવો ખ્યાલ છૂટી જતા એ સંબંધીનું દુઃખ પણ છૂટી જશે. દોડીને સાપ માનીને બીએ ભય થાય, ભયાન્વિત થાય, રાડ ફાટી જાય છે માણસ. એવું દોડું બરાબર પડ્યું હોય જે સેકન્ડ ઓખે કે આ દોરડું છે ને સાપ નથી, બસ ભયને જતા પછી કઈ બીજી વિચારણા ભયને કાઢવા માટે નવી વિચારણા કરવી પડતી, જ્ઞાન પર્યાપ્ત છે. એમ એના જ્ઞાન ને જોવે કે અવ્યાબાદ સ્વરૂપે મારું જ્ઞાન થતું છે, ત્યાં એને ક્યાંય નુકસાન થયું છે એનું દુઃખ, કે ક્યાંય લાભ થયો છે એના હરખ નું દુઃખ, એ દુઃખ જ છે. બે માંથી એક ખલાસ થઈ જાય છે. એ રીતે બંનેને નિજ લક્ષણોથી ભિન્ન કરવા, સર્વથા ભિન્ન કરવા, પછી રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો, એટલે કે બંધને નહીંપણે ગ્રહણ કરવાનો સવાલ ત્યાં રહેતો નથી. અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુભાત્માને ગ્રહણ કરવો, ઉપયોગની એટલી પર્યાયને ગ્રહણ કરવો એમ તો અહીંયા કહ્યું નથી, પણ ઉપયોગ જેનું લક્ષણ છે એ લક્ષણ દ્વારા શુદ્ધાત્મા જે લક્ષિત થાય છે એવા આખા લક્ષ્યને ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્માને બંધને વિધા કરવાનું ભેદન છે. એની પાછળ આત્મા અને રાગ ને જુદા જુદા જાણવાનું આ પ્રયોજન છે, કે જેમાં આત્માનું ગ્રહવું, બંધનું અનાદિનું ગ્રહવું છે તે છૂટવું, એવા પ્રયોજન સહિત આ પ્રવૃત્તિ છે. માત્ર વગર પ્રયોજને જુદા જુદા જાણવાની પ્રવૃત્તિ છે એમ સાથે જ્ઞાન ને પ્રયોજન સાથે જોડવામાં આવે છે.
કોણ કામ કરી રહ્યું છે એમાં મારો કામ અધિકાર હસ્તક્ષેપ થઈ શકતો
દર્શન ના ઉદયથી વ્યવહારાગ ના અંશથી તેઓ કોઈ એવા પુણ્ય ક્રિયામાં રૂચિ કરે છે. શું કે છે વૈરાગ્ય દશાને ધારણ કરે છે, ઉદાસીન થઈ જાય. કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, કોઈ કાળમાં ધર્મ પ્રત્યે આસ્તિક ભાવ ધારણ કરે છે. સંસંવિર નિર્વિધાર્થાને અનુસરણ કરી લીધા એ શ્રદ્ધાના આચારને એ પાળે છે, બાહ્યાચારને શ્રદ્ધા સંબંધીના બાહ્યાચારને પાળે છે, જ્ઞાન સંબંધીના બાહ્યાચારને પાળે છે, ચારિત્ર સંબંધીના બાહ્યાચારને કરનારો બરાબર સાધન વગર ભૂલ વગર દેશ વગર નિર્દોષ પણ નિર્વિચાર સરસ વાત છે. વિકરાળ ગુરુનો જે સત્ય ઉપદેશ છે એ ઉપદેશ છે. જો નિર્ણય કરવામાં આવે તો ભ્રમ રે નથી જતે આમ વાત છે. ખરેખર જોઈએ સ્વરૂપ નો નિર્ણય કરવા માટે જે કાંઈ સ્વરૂપ સંબંધી કહેવામાં આવ્યું છે અથવા એની એની વર્તમાન વિપરીતતા એનો રોગ પણ બતાવે છે અને રોગ મટવાનો ઇલાજ પણ બતાવે છે. બે વાત એટલે અર્થ સુધી બતાવવામાં આવે છે કે એમાં એને ધન દૂર થાય છે. પોતે પુરુષાર્થ કરે જુદો અને માને છે એમ હું તત્વ નિર્ણય કરું છું. જ્ઞાન હોય બીજે બારમાં ખોખો એનું હોય તત્વજ્ઞાન ને ભાવ ક્રિયામાં શાસ્ત્ર વાંચી સાંભળવાનું જોઈએ. એ કઈ તત્વ નિર્ણય કરવાનો ઉપાય છે? આશ્રમમાં તો સ્પષ્ટ કહ્યું છે ભાઈ શુભ નો પુરુષાર્થ અને શુભમાં પ્રવર્તવું એ તમે નુકસાનનું કારણ છે. શુભતા એ જુદી ચીજ છે, એ જાતે જુદી છે એવું સ્પષ્ટ કહેવામાં આવે છે. છતાં એ ભારે છે પણ એમ અમુક પૂર્વધારી હોય છે એ ભારે છે પણ એમ જ પણ એના પ્રવર્તિ પ્રવર્તિમાં વાત એમ નથી. પ્રવૃત્તિ કરે છે જ આ શુભને મારા હિતની પ્રવૃત્તિ હું હવે એને અંડે અંડે જાણે જાણે વિચારો વગર વિચારીને એમ રહ્યા કરે કે કાંઈક તો હું મારા કલ્યાણ નું કાંઈક તો કરું. પણ આયા સુધતા ભેગતા પહેલા મને ફાયદો થયો છે મને મને લીધો એટલે શું કે જે સ્વયં બંધનું કારણ છે એને એને મુખનું કારણ એમ નહીં ઓળખતા કાંઈક નો લાભ નું કારણ કર્યું મેં કાંઈક તો કર્યું કર્યા વિના લો એવું એને થઈ આવે છે. એ બંને ના કારણ ને મુખ નું કારણ મને લો સાચા ઉપદેશ અનુસાર નિર્ણય કરતા માત્ર ધારણા નથી કરવાનો આ પરમાન કરવો વાતને એના મુદ્દાને પકડીને નિર્ણય થવો જોઈએ ને. જેમ કે રાજને દુઃખ કહ્યું રાજને દુઃખ કહ્યું અને રાજને દુઃખ કહ્યું હવે પાપ રાજને દુઃખ માને ને દુઃખ માને એને રાજને કસાયની મંદતા છતાં સુખ માને અને એ દેવ શાસ્ત્ર પૃથ્વીનો વ્યવહારમાં વ્યવહાર હોય એટલે એને એને દેશ ન માને બંધનું કારણ ન માને સ્પષ્ટ પડે અને કાંઈક એમાં કાંઈક 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 નું કહેવા બધું એ પૂરેપૂરો ત્યાં એને એ દુઃખ માને અથવા દેશ માને સ્વરૂપ છે એને ઓળખું. રાજનું જે સ્વરૂપ છે જે વર્તમાન વર્તતું સ્વરૂપ છે એના અનુભવ ઉપર એની અનુભવ ઉપર અનુભવ પદ્ધતિ એ નક્કી કરવું જોઈએ. આપણે જોવા કે કોઈ પણ વાત શાસ્ત્રની વાતને અનુભવ પદ્ધતિ નથી
સૃષ્ટિ કરી જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનની પ્રધાનતામાં આવે જ્યાં સુધી વિચાર કરે છે નિર્ણય કરે છે ઘણી બધા જ્ઞાન વિચાર છે જ્ઞાનનો ઉપયોગ છે પણ એ રાતથી અંદર ઉપયોગ એમાં નિર્ણય યથાર્થ સાચો નિર્ણય અપાવો ખોટો નિર્ણય ન વિધિ નિધોગ ના જીવો તો બુદ્ધિશાળી હોય છે અને તત્વ નિર્ણય બરાબર થાય છે પણ ઓછી બુદ્ધિ વાળા હોય છે અને તત્વ નિર્ણય બરાબર નથી થતો એવું કોઈ નિયમ નથી પણ અંતર વિચાર નિભાવવામાં સંજ્ઞાન હતા અંતર વિચારની ધારામાં જ્ઞાનની પ્રધાનતામાં પોલીસનો નિર્ણય વિકાસ થાય અને રાગની પ્રધાનતાથી પોલીસનો નિર્ણય કરે છે બે કાળમાં રાગનો જ્ઞાન કે નિર્ણય સૌ કઈ એટલે રાગનો જ્ઞાન તો ગમે નહીં છે પણ એકને એક રાજની પ્રધાનતામાં વર્તે છે એટલે સાચા ઉદ્દેશથી નિર્ણય કરતા ભ્રમ પરંતુ આ પેલો એટલે તે પ્રકારનો પુરુષાર્થ કરતો શાસ્ત્ર તો આપે છે પણ યથાયોગ્ય પ્રકારનો પુરુષાર્થ ત્યાં નથી સમજણની પ્રક્રિયાના અયથાર્થતા રહે તો એને તો યથાર્થાય એમ બને નહીં યથાર્થતા થાય તો એને તો અયથાર્થાય એમ બને અને તે દીજ ભ્રમ રહે એટલે રાત્રે તો દુઃખ ધારણું જોઈ ને
જે ચૈતન્યના પ્રકાશ સમાસના અંધારા જેવો છે તેને પણ ભૂગો જોઈ લીધો તેના એ પણ અમારા પ્રયત્ન નો એ ભંગ છે
પોતાનું અને તો પ્રથમ તો વિકલ્પતા દુઃખ લગ્ના વિકલ્પ છે રાગ રૂપ છે અને રાગ છે પછી તારા આત્મા હોય સ્વાધ્યાય હોય ગમે તો જેટલો વિકલ્પાંશ છે એ દુઃખ ભાવ છે એ વર્તતા ભાવનો જો દુઃખ રૂપ ન હોય છે તો સુખનો ઓળખવાનો પ્રશ્ન રહેતો જેટલા તો એમની નથી ગયા છે ને મારા જાણવા આવી ગયું છે પાસેના આધાર સ્વરૂપ નિર્ણયની જે એ પણ કોઈ અપૂર્વ અંતર જીજ્ઞાસાની સ્થિતિ છે કે જેના એના એનો વિચારોનો જે દર્શન મેળવો પાર્પણ છે એ અતિ મળતી કસાય નિમંતા તો થાય અત્યારમાં તો કોઈ પ્રશ્ન જ નથી પણ દર્શન મેળવો એવા નિષ્ઠાત મેળવી જે મિલતા થતી હોય એવી જિજ્ઞાસા માત્ર બુદ્ધિ લડાવે તો ગમે તે બુદ્ધિમાં દઈએ હોય ત્યારે પ્રશ્નોત્તર રૂપે શાસ્ત્ર ની પ્રગતિ હોય છે, એમ સૂચવે છે કે પ્રશ્ન ઉભો થયા ઉત્તર દેવામાં આવે એ જિજ્ઞાસાનું સૂચક છે. આચાર અથવા પંડિત ઉંચો ઉઠીને જયારે પ્રશ્ન ઉઠાવે છે તો એને કઈ પ્રશ્ન ઉભો હતો એનો ઉત્તર પોતે આપે છે એમ નથી. એમને એમ કહેવા માંગે છે કે તારા મંડળમાં આ પ્રકારે જિજ્ઞાસા છે તો આ તેનો ઉત્તર છે, જો જિજ્ઞાસા નથી તો ઉત્તર પણ તારા માટે એમ થાય. એ વિષય ચોક્કસ પ્રકારનો વિષય છે, ચોક્કસ પ્રકારની આત્માની સ્થિતિ સજાવીના એમને અદર સિવાય માલ આવતો કે નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ દસન મોહ તેના પર સમાધિ થાય ત્યારે બંદી થઈ જાય વેદ આવે છે સહજ એના અંતર્ગુરુ ગુણા છે આ કૃત્રિમતા અને બાકી આત્માના વિશે પણ ગાય ગાય કૃત્રિમતા કરી કરીને ઉકાઈ જાય મરી જાય અને તેથી મોહના દર્શન ના સ્થિતિને અનુભવ થતી જાય ખરા પણ એમાં સંક્રમણ થવા લાગે સંક્રમણ થાય સુધરી સ્થિતિ ત્યાં થવા માંડે છે. આમના મહેનત કર્યા તો એક ફળ ડાયેલા એમ છે પ્રયત્ન કરવો વિચાર કરવાની શક્તિ નથી. એમને તો કર્મ જ કારણ છે એ કેન્દ્રીય આદિથી માંડીને અસંકેન્દ્રીય પર્યંતના જીવો એને તો વિચાર કરવાની શક્તિ એને મન સુધીનો ક્ષોભમાં તો દ્રવ્યમાં નથી ને ભાવમન પણ એને તો એને તો કાંઈ નિર્ણય કરવાની શક્તિ નથી. એટલે એને કર્મનું કારણ કહીએ તો હજી ઠીક છે પણ આને તો જ્ઞાનાવરણાદિના સુખ નિર્ણય કરવાની શક્તિ પ્રયોજનભૂત વિષયમાં બરાબર પ્રગટ થયેલી પ્રયોજનભૂત વિષયમાં એટલે પોતાના હિત અહિત સંબંધીના વિષયમાં એને બરાબર ખબર પડે એમાં એ સુખના પ્રયોજન ને ધ્યાનમાં લીધા વિના એક કામ કરતો અનુકૂળતા પ્રતિકૂળતા સમજીને જ ચાલે એમાં ત્યાં બરાબર વિકાસ શક્તિ છે એની શક્તિ છે પણ જ્યાં ઉપયોગ લગાવે ત્યાંનો નિર્ણય થઈ શકે પરંતુ અન્ય નિર્ણય કરવાનો પ્રયત્નમાં મોક્ષ એટલે કેટલો લાભ જીવના સ્વભાવમાં એક વાત એવી કહી છે કે જ્યાં વધુ લાભ ત્યાં વધુ રસ જ્યાં વધુ સુખ મળવાનું કારણ થાય એને પાસે ત્યાં રસ ઉદાવીના રહ્યો. આ મોક્ષ ની પહેલાથી વાત લીધી સાહેબ, મોક્ષ કેમ પડી? અનંત લાભ નું કારણ છે, અનંત સુખ નું કારણ છે, અનંત કાળ નું અનંત સુખ નું કારણ છે. એવડો મોટો લાભ છે ત્યાં એનો ભેદ ન, એને લગતો એને લગતા રસ ન, એટલી હદના રસ ન ઉત્પન્ન થયા. જગત અનંત એને લગતો ના આવે, એને યોગ્ય ના આવે તો એને વાત જ દેખાણી જેમ છે. પાછી ગોપર તત્વ નો નિર્ણય થવો જોઈએ. નિર્ણય કરવા માટે પણ ઉપયોગ બધા કરો. ધારણા તો કરીમાં લાગુ તો કરવી જોઈએ કે નહીં? પણ વાત આવે છે ને, જીવ છે હજી જે પ્રયોગ ક્યાં તો કર્યો, તારા કરા કરાવીમાં એ વાતને તો લાગુ પડી માટે અનુભવ કરવા માટે. પછી સલાહ પૂરો થયો એટલે જીવન શાસ્ત્ર ને કારણે રહેવા દેવા નથી એમ થયા, એમ થતા કામ થયું. પછી કલાક માં સમજણ ક્યાં સુધી થાય છે એ વાત ને અનુભવ પદ્ધતિ માં ઉતારવી, એને પ્રેક્ટિસ છે. સમજણ માં વાત લીધી વિચાર માં એ તો થિયરિટિકલ નોલેજ છે, હવે પ્રેક્ટિકલ નોલેજ એને કઈ લાગે એને જોઈએ, એને પ્રેક્ટિસ છે. મૂકે ત્યારે એ વાતને કેમ બરાબર કહ્યું છે, કેમ એમાં બરાબર નથી થતું એનો ખ્યાલ ત્યારે પડે. એના નિર્ણયના ફેરફાર ને પદ્ધતિ જો વેફાર કરે તો પછી ફેરફાર વાપરવું કરવામાં અભાવ થતા સન્મત્વાદિરૂપ મોક્ષ ના ઉપાય નો પુરુષાર્થ બને છે. આપોઆપ કર્મ નો મૂળ કર્મ નો ત્યાં સ્વયં અભાવ થાય છે, મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવાના ઉપયોગ લગાવવાનો ઉત્સાહ કરવો. સાંભળીએ પૂછીએ ચર્ચા કરીએ અને અમારે બધો ટાઈમ લગાવીએ અને અમારો સમય અમારી બુદ્ધિ અમારો જે કઈ મહેનત જે ગણો તે પુરસાર બરાબર કે નહી? યથાર્થપણે એને તત્વ નિર્ણય કરવામાં આવવું જોઈએ. બીજા બીજું ક્રિયાદાનમાં પડેલા હોય એને તો એમ કહેવાય કે ભાઈ તત્વજ્ઞાનમાં ઉપયોગને લગાવ. અને તત્વજ્ઞાન નો ઉપયોગ મુખ્યપણે એ પ્રવૃત્તિમાં લાગેલા હોય અને એમ કહેવું જોઈએ કે એમાં અસરતા ન હોવી જોઈએ, ને અસરતા હોવી જોઈએ. ખરેખર પુરુષાર્થ કરવામાં આવે અને મોક્ષ માર્ગ હાંસલ ન થાય એવું બધો, અને એનો ખરેખર પુરુષાર્થ કરવામાં ન આવે, અન્યથા પુરુષાર્થ કરવામાં આવે અને મોક્ષ માર્ગ મળી જાય. તત્વ નિર્ણય ન કરવામાં આત્મા જે અનુગુણ નું નિદાન છે, જે સિદ્ધ પરમાત્માઓ ત્યાંથી એક સમય માટે એક અંશે પણ ખસતા એવું જે નિજ પદ છે એ દેખે, પછી ઉપયોગ ત્યાં સકડી ખાતા વિના રહેતો ચક્કર થાય આવે છે. એને ભરણ લગાડવો પડે, તમારે ભરમાં નથી લગાડવો, મારે તો સોમાં લગાડવો છે એમ છે. એવું થાય